उसमें आप जो सूत्र लिखे ना पेज 31 पे सूत्र स्क्रीन पर आ रही है पेज 31 देखिए जो आपने 67-68 गाथा में स्वाध्याय करा देखो त्यां आपने मुनिराजों के गुण की प्रशंसा एक टॉपिक आपने जुड़े हो एक टॉपिक आगर ना विषय नहीं साझे कनेक्ट कर चुके मुनिराजों ना गुण की विशेषता करी ना मुनिराजों ने प्रशंसा करी ना कि मुनि जो थवा योग्य थे ये वो आपने क्या उपदेश आपको इना पछी जो टॉपिक थोड़ो बदल लियो छे अने हवे त्यार थी लईने आ बधी गाथाओ तेनी छे कि आ संसारी ने मनुष्य गौनी क्षण भंगुरता ऊपर जो हमने एक एक वाक्य पढ़े 69-70 शरीर का विनाश तो निश्चित ही है बराबर अभी जो 71-72 आयु की क्षण भंगुरता 73 श्वास की उत्पत्ति में ही दुख कि भाई श्वास बंद करी ना दो तो आयु कुल 74 संसार में जीवन बहुत थोड़ा है आज जो आपने जुड़ते 75-76 अनेक प्रयत्नों के बाद भी मनुष्यों की रक्षा संभव नहीं। अनेक 76 काल से अधिक बलवान कोई नहीं, जो 77-78 काल द्वारा प्राणियों को मारने की विधि, यमराज का आकस्मिक आगमन। क्यारे आयुष्य पूरु थशे अने आपणने शुं लागे के हजी तो बहु आयुष्य पड्युं छे, अने यमराज नुं आगमन केवुं थाय छे? आकस्मिक आगमन। मरण से रहित कोई नहीं, स्त्री की शरीर से प्रीति छोड़ने की प्रेरणा, बराबर आ आपणने हवे पहले प्रेरणा आपशे। अने हजी पण थोड़ुं बधुं जो मनुष्य पर्याय की काने गणने से तुलना के જેમાં કઈ રસ ન હોય એ જાતના શેરડીના જન્મની તુલના, આયુ કી અનિશ્ચિતતા, કુટુંબીજન હિતકારી નહીં, વિવાહ આદિ ને સહાયક બંધુજન ની વાસ્તવિક શત્રુ હોય જે એક જાતાઓ બહુ સરસ છે। આપણને ભલે સંસારમાં આપણે જે જાતના વ્યવહાર આદિમાં હોઈએ તો આ તો સાચું વસ્તુ સ્વરૂપ આપણને બતાવે છે। એ જ આપનો ટોપિક આપણો ચાલુ છે, એટલે તમને એક કોન્ટેક્સ્ટ દેશે જ આપણે કઈ વાતની ચર્ચા કરી રહ્યા છીએ। હવે ચાલો આવી જાઓ, આપણે 74 ગાથાની એક સમરી જોઈએ છે, પછી 75 આપણે શરૂ કરીશું। જો 73-74 માં શું કીધું, લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે જીવને શ્વાસ લેવો એ જ એક દુઃખનું કારણ છે, શ્વાસ ન લે તો કેવો જીવ તરફડે છે? માછલી આદિને તમે પાણીમાંથી બહાર કાઢી નાખો તો કેવી તરફડીને ક્ષણ માત્રમાં આયુ પૂરું થાય છે, આપણને પાણીમાં ડૂબાડી દઈએ તો ક્ષણ માત્રમાં પૂરું થાય છે। ત્યારે ખબર પડે છે કે નહીં કે જો શ્વાસ લેવો એ જ જીવ માટે કેટલું દુઃખદાયક છે। સપોઝ એવી વ્યવસ્થા હોત કે જીવને શ્વાસથી લેવો જ ન પડે અને આયુષ્ય ચાલુ રહેત, તો ખ્યાલ આવે છે કે નહીં? તો કેટલો જીવ સ્વતંત્ર હોત। અને હવે આ શ્વાસને કારણે આયુષ્ય ચાલુ છે એ ઉપચારથી કહી શકાય ને, શ્વાસને કારણે જીવનું આયુષ્ય ચાલુ છે તો કેટલો દુઃખી છે વિચાર કરો। હવે જો આગળ સંસારને જીવન બહોત થોડા હે, એમાં લાસ્ટ ટાઈમ બધું એક્ઝામ્પલ આપ્યું હતું વોચ ગ્લાસનું, કે આપણે આમ એકવાર પલટીએ અને બધી રેતી ખટતી જાય, એ રેતી ખટતી જાય તો હવે એને ક્યાં આવીને અટકશે, ક્યાં આવીને અટકે છે? એ પૂરી થઈ જાય પછી જ અટકે છે। બીજું એક એક્ઝામ્પલ આપ્યું હતું અહીંયા મહાકાલજી, કે કદું તાળનું ઝાડ હોય મોટું, ક્યાં હતું એક્ઝામ્પલ, ચલો કેમ તો હતું, કદું તાળનું મોટું ઝાડ હોય અને 25 ફૂટ ઉપરથી ફ્રૂટ પડે, ત્યાંથી તૂટ્યું અને નીચે પડ્યું, તો એક તો ત્યાં સ્થાયી હતું, એ ઝાડ ઉપર સ્થાયી હતું, અને હવે તૂટીને નીચે પડ્યું તો હવે ક્યાં સ્થાયી રહેશે? ત્યારે નીચે જ પડશે અને નીચે સ્થાયી રહેશે। વચમાનો કાળ કેટલો છે? એવી રીતના એકવાર જન્મ લીધો અને એકવાર મૃત્યુ આવ્યું, વચમાનો કાળ કેટલો છે? બહુ થોડો છે। આગળની ગાથાઓમાં તો હમણાં આ 76 જ કહેશે કે કાળથી વધારે બળવાન કોઈ નથી। આપણે પણ જોઈએ ને કિંમત, અત્યારની આપણી પાસે જેટલા પણ પૈસા હોય, જેટલું જ્ઞાન હોય, જેટલી શારીરિક તાકાત હોય, ગમે તે વસ્તુ એવી લઈ લો, કાળથી વધારે કિંમતી કઈ વસ્તુ? તમને કોઈ 1-5 મિનિટનું આયુષ્ય વધારે આપી શકતું હોય તો આપણે બધું ટ્રેડ કરવા માટે તૈયાર થઈ જઈએ છીએ? એક બધું એક્ઝામ્પલ છે ને કે એક રાજા હતા અને એક વખતે જંગલમાં કેવી રીતના ગયા શિકાર કરવા, કે જે પણ કે બધું વન ક્રીડા કરવા, કે જે પણ હવે ત્યાં બાકી બધા વિકુટા પડી ગયા, અને આમ ચાલતા 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 એટલા ઘોર જંગલમાં ક્યાંય નીકળવાનો રસ્તો ન સૂજે, અને ખૂબ તરસ લાગી, હવે ખૂબ તરસ લાગી, કરવું શું? કાંઈ વ્યવસ્થા નથી, એકલો માણસ, કોઈ પાણી નહીં આજુબાજુ, કાંઈ જ નહીં। એવામાં એક કોઈ ગરીબનું ઝૂંપડું એને દેખાયું અને એની પાસે પાણી હતું, પણ કેવું પાણી હતું કે ત્યાં એક ગટર હતી, એ ગટરમાં બધો ગંદવાળો ને કચરો ને એવું પાણી હતું। હવે એમાંથી એક ગ્લાસ પાણી ચોખ્ખું કરીને આમ રાખ્યું જોડે પોતાના પીવા માટે, ત્યાં રાજા આવ્યા
કે ભાઈ મને પાણી પીવું છે, તો પાણીની કેટલી કિંમત આપશે ત્યારે? ઓલા ગરીબે શું માંગ્યું હશે ખબર છે કે નહીં? કોઈને સ્ટોરી ખબર નથી? એ ગરીબ છે કે ભાઈ રાજા તારું અડધું રાજ્ય તું મને આપવા તૈયાર હોય તો આ પાણીનો ગ્લાસ હું તને આપું. બોલો, હવે મરવા પડ્યો હોય રાજા તો અડધું રાજ્ય પણ આપવા માટે તૈયાર થાય કે નહીં? એ આયુષ્ય, એ કાળને વધારે પ્રાપ્ત કરવા માટે એ લક્ષ્મીની શું કિંમત છે કે નહીં? એટલે આપણા જીવનમાં કાળ થી વધારે મહત્વ કોઈ વસ્તુનું નથી. આપણે 24 કલાકનો દિવસ હોય, એ દિવસના કેટલા કલાક તો આપણે પૈસાની પાછળ ખર્ચી નાખીએ છીએ, પૈસા કમાવામાં, ખર્ચવામાં, સંભાળવામાં આખું જીવન એની આજુબાજુ લાગેલું છે કે? અને એ પૈસાનો કાળને વધારવા માટે ઉપયોગ કરી શકીએ છીએ કે જયારે મૃત્યુ આવે છે ત્યારે કોઈનું કઈ ચાલતું નથી છે કે? તો વધારે કિંમત કોની? એક એક સમય જે જતો જાય છે એની. હવે આપણે બધા જ્યાં સંસારમાં રહેલા છે તો કઈ રીતે વિચાર કરો તો એક એક સમયે પૈસા પણ આપણે જાય જ છે, કાં તો ઇન્ફ્લેશનને કારણે ખર્ચાઈ જાય છે, બરાબર? ખર્ચા વધારે થતા જાય છે અને તમે કઈ ના કરો તો પૈસાની કિંમત ઘટતી જાય, અને ઘટતી જાય તો તમારો પૈસો ખર્ચાતો જાય છે, બરાબર? અથવા બીજું કે આપણે જે પણ કઈ એસેટ રાખી હોય, ઘર છે, ગાડી છે, આપણે જે પણ હોય એના ખર્ચા તો ચાલુ છે ને, આપણું ઇલેક્ટ્રિક બિલ છે, ગાડીના મેન્ટેનન્સ આદિ છે, તો દરેક સમય જાય છે, ત્યાં પૈસા પણ જાય છે કે નહીં? જાય છે કે નહીં? અચ્છા, હવે દરેક સમય જતા આપણું જ્ઞાન જો તમે એને વધારો નહીં તો એમને એમ પડ્યું પડ્યું એ પણ ભૂલાઈ જાય છે કે નહીં બધું? આ તો અનુભવની વાત છે કે નહીં? જે વસ્તુને તમે વાપરો નહીં, એને યાદ ન કરો તો વસ્તુ ભૂલાઈ જાય છે કે નહીં? તો દરેક સમય બોલો પૈસા જતા જાય છે, જ્ઞાન આદિ જતું જાય છે, આયુષ્ય મૃત્યુ તરફ નજીક જતું જાય છે, એટલે કાળ વધતો જાય છે. તો દરેકે દરેક વસ્તુ અધોગતિ તરફ છે કે નહીં? આપણે કોઈ પણ વસ્તુ બનાવી, સમજો ભવ્ય મંદિર આપણે બનાવ્યું, હવે કાંઈ ન કરીએ તો એ ખરાબ થવા તરફ જાય કે નહીં? એને કોન્સ્ટન્ટ મેન્ટેનન્સ કરવું પડે કે નહીં? એવી જ રીતે આપણા જીવનમાં આપણે આત્માની ઉન્નતિનું કાંઈ ન કરીએ તો એ અધોગતિ તરફ જ જાય, કેમ કે દર સમયે જીવના નિત્યાત્વ રાગ દ્વેષ પરિણામ એને અધોગતિ તરફ જ લઈ જાય છે. કર્મબંધન આદિ થયા કરે છે અને 4 ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે. માટે વાત ક્યાંથી શરૂ કરી આપણે કે આ સંસારમાં જીવન બહુ થોડું છે અને કાળ જ એક સૌથી વધારે કિંમતી વસ્તુ છે. જેટલો ટાઈમ આપણી પાસે બચ્યો એ આપણી પૂંજી છે, એમાં આપણે કંઈ પણ કરી શકીએ, અને બાકી બધી વસ્તુ ડિસ્ટેન્સેબલ છે, ખ્યાલ આવે? એ બધી વસ્તુ રિપ્લેસેબલ છે, પણ એક ટાઈમ એવી વસ્તુ છે કે એકવાર ગયો તો પાછો રિપ્લેસ થતો નથી. ચાલો આજે આપણે હવે 75 ગાથા શરૂ કરીએ છીએ. જો અનેક પ્રયત્નો કે બાદ બી મનુષ્યોની રક્ષા સંભવ નહીં. હા, જો આમાં કેટલું સરસ ફિગરેટિવ ઉદાહરણ આપ્યું છે, જોયું આપણે આપણી રક્ષા કરવા માટે શું ન કરીએ. એક તો જો શારીરિક રક્ષા કરવા માટે કપડાં ખરીદીએ, બાકી તો ક્યાંય ખરી રીતે વિચાર કરો તો મુનિરાજ ને હરિયન ભગવાન છે તો કયા કપડાં પહેરે છે? એમને કઈ શરીરની રક્ષાની ચિંતા નથી, કેમ કે પોતાના આત્માની રક્ષા કરે છે. ચાલો, આપણે શું કરીએ છીએ? આત્માને ભૂલીને શરીરની રક્ષા માટે પડેલા છે તો કપડાં આદિ પહેરીએ છીએ, પગની રક્ષા કરવા માટે ચપ્પલ જેવું જે પણ હોય, પછી સ્કિનની રક્ષા કરવા માટે કે આપણા અનેક જાતના લોશન ને આ ને તે ને, બોલો, વાળને રક્ષા કરવા માટે એમાં તેલ નાખ્યું ને ડાઈ લગાવ્યું, નખની રક્ષા કરવા માટે આ સાઈડ તો ખાલી તેલ કટિંગ હોય, આ સાઈડ તો લાંબો પ્રોસેસ છે. પાછું એક શરીરની પાછળ પણ આપણે કેટલી મહેનત કરીએ છીએ અને આટલું કરવા છતાં તમે કહો યુએસમાં
જે પર્સનલ કેર સેક્શન હોય ને જ્યાં કોસ્મેટિક્સમાં, એમાં સૌથી વધારે માર્કેટ કોની છે ખબર? ઓલું એન્ટી એજિંગ ક્રીમની, એન્ટી એજિંગ જો રિંકલ્સ ના આવે ને એના માટે, એટલે લોકો એક રિંકલ ન દેખાય એના માટે કેટલું લીપા પોતી કરે, પણ કેટલી વાર સુધી રોકી શકે? હા, જ્યાં સુધી પુણ્યના ઉદયથી એ સ્કિન બરાબર રહે છે ત્યાં સુધી રિંકલ્સ નથી આવતા, બાકી તો આવે શું તો રોકી શકાય છે. અચ્છા, હવે જયારે મૃત્યુ આવે, આ તો મૃત્યુની વાત કરતા ને, તો કઈ વસ્તુની રોકી શકાય? તમને ખબર, એક સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ થયો હતો. પહેલા બહુ લોકોને એમ વિચાર આવ્યો કે ભાઈ આ એક સેક્શન છે જે આત્મા આત્માની વાત કરે છે, કે આ શરીરની આત્મા જુદા છે અને જયારે મૃત્યુ થાય ત્યારે જુદા પડે છે, એટલે આત્મા નીકળી જાય અને શરીર રહી જાય. તો આત્મા છે કે નહીં એ પ્રૂવ કરવા માટે એ લોકોએ એક એક્સપેરિમેન્ટ કર્યો. શું કર્યો? કે કાચનો ડબ્બો લીધો, એ કાચના ડબ્બામાં એક જે બસ હવે જે વ્યક્તિનું મૃત્યુ થવાનું જ છે અને એ ઇમ્પોસિબલ ટુ અવોઇડ છે કે ભાઈ બસ આ હવે બે કલાકનો મહેમાન છે અને એનું મૃત્યુ થવાનું છે, એવા પર્સનની અંદર એને સુવડાવી દીધો અને એ પછી બોક્સને બધી તરફથી સીલ કરી દે કે ભાઈ આત્મા નામની કોઈ વસ્તુ હશે અને એની બહાર જશે તો આપણે એને રોકી લઈશું. અને એ જ્યાં સુધી આ બોક્સ તૂટશે તો આપણને ખબર પડશે કે ભાઈ આજનાથી કંઈક ગયું, નહીં તો કંઈ ગયું નથી. બોલા સાયન્ટિસ્ટ લોકો એ કેટલી સંકોચિત બુદ્ધિ છે એમની. તો છેવટે એક્સપેરિમેન્ટ જે થયું એ થયું, પણ કહેવાનો મતલબ શું છે કે મૃત્યુ વખતે આ જીવ અને શરીર છૂટા પડતા કોણ રોકી શકે? જો મૃત્યુ એટલે કઈ બહુ એવું મેજર, એવું કઈ મેજર દુઃખનો પ્રસંગ નથી. ખરેખર થાય છે શું? બસ આત્માને શરીર છૂટા પડી ગયા, હવે આત્માનો તો નાશ થવાનો નથી, અનાદિ અનંત પદાર્થ છે, તો અહીંયાથી બીજી ગતિમાં જશે, ત્યાં નવું શરીર ધારણ કરશે. જે રીતના આપણે લીઝ ઉપર ઘર લીધું હોય, 11 મહિના થાય તો ઘર બદલવું પડે, એવી રીતના આ ભાડેથી લીધેલી વસ્તુ છે. ખ્યાલ આવે ને? આપણે અનંત પુણ્ય કર્મ કર્યા, અત્યારે આ ભાડેથી મળ્યું છે, હવે જયારે પુણ્યનો પુરવઠો પૂરો થાય તો ખાલી તો કરવું પડે કે નહીં? અને જો ખાલી ના કરો તો શું થાય? તો પોલીસ આવીને ધક્કા મારીને ખાલી કરે, અહીંયા આ જેથી યમરાજ આવીને ખાલી કરાવે છે. ખ્યાલ આવે છે ને? આમાં અમુક એક્ઝામ્પલ જે આપે છે ને, એમાં હિન્દુ માઇથોલોજીના પણ થોડા થોડા સિદ્ધાંતો એમણે જે ત્યારની પોપ્યુલર જે સ્ટોરી છે એ પ્રમાણે એમણે નાખ્યા છે. તો આપણે એની શું હકીકત છે પાછળ જાણવું જોઈએ. આજે હમણાં ઓલું રાહુ કેતુની પણ વાત આવશે, પણ આપણે કરશું. કહેવાનો મતલબ શું છે કે મનુષ્યને જ્યારે મૃત્યુ વખતે અનેક ઉપાય કરવા છતાં પણ એને રોકી શકાતા નથી. હવે જો અહીંયા તો ફિગરેટિવલી એમણે લીધું છે, બહુ સરસ છે. જો પ્રાણીઓ કી રક્ષા કે લીએ અનાદિકાલ સે વિધિને, વિધિ એટલે નેચર, વિધિને અનેક પ્રયત્ન કિયે તો ભી ઉનકી રક્ષા નહીં હો સકી, યહ બાત આગામી ચંદ્ર મેં કહેતે હૈ. નેચરે કેવી વ્યવસ્થા કરી છે જુઓ, કે મનુષ્યની રક્ષા કરવા માટે. હા, જો આપણે છંદ વાંચીએ, આ વાંચીને જ ઘણું સમજાઈ જશે, પણ જો વાંચીએ. સંખ્યાતીત સમુદ્ર દ્વીપ કે મધ્ય મનુજ વિધિને થાપે, બહાર વાત વલય સે ઘેરે, નીચે અસુર કુમાર રખે, ઉપર રહે માનિક દેહો કો રખ કર ભીતર નહીં બચે, ઇન્દ્ર વિધાતા ચક્રવર્તી ભી કોઈ કાલ ન લાંગ સકે. સમજાયું કે નહીં? શું કે છે? જો સંખ્યાતીત સમુદ્ર દ્વીપ કે મધ્ય, આ મધ્ય લોકમાં દ્વીપ સમુદ્ર કેટલા છે? અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે, અસંખ્યાત. હમણાં કોઈ જે આપણે વિડિયો જોયો ને ત્રણ લોકનો, એમાં આવ્યું ને ઓલા દેવોની આયુ કેટલી છે, કે 2.5 પલ્યા અને 3 પલ્યા એવું આવ્યું ને, ઓલા યમ અને કુબેર, કુબેરની આયુ કુછ કમ 3 પલ્યા એવું આવ્યું ને. તો આ પલ્લ્યમાં મપાય છે દ્વીપ સમુદ્ર, એટલા અસંખ્યા દ્વીપ સમુદ્ર હોય, 25 કોડાકોડી ઉદ્ધાર પલ્લ્ય, એટલા દ્વીપ સમુદ્રોની સંખ્યા છે. એના ગણિતમાં નહીં જઈએ પણ એમ સમજો અસંખ્યાત અસંખ્યાત અસંખ્યાત, એનું કોઈ ગણતરી આપણા મગજની બહારની વાત છે. એટલા દ્વીપ અને સમુદ્ર છે. મધ્યલોકનું સ્વરૂપ જોયું હશે ને, વચમાં દ્વીપ, પછી સમુદ્ર, પછી પાછો દ્વીપ, પાછો સમુદ્ર, પાછો દ્વીપ, પાછો સમુદ્ર, એમ કોન્સિક્યુટિવ કરતા જ હતા. તો અસંખ્યાત સમુદ્ર કે બીચને કોઈને આપણે સાચવીને રાખવો હોય તો શું કરીએ? એને કોઈ આઈલેન્ડ પર મૂકી આવીએ ને કે ભાઈ ત્યાં સુધી કોઈ પહોંચવાનું નથી. એવી રીતના નેચરે શું કર્યું, વિધિએ શું કર્યું કે આ મનુષ્યને આ અસંખ્યાત દ્વીપ સમુદ્રની વચ્ચે અઢી દ્વીપમાં મૂક્યા છે. લોકમાં તો આવતું આપણે, કેમકે જે ઉપર નીચેની વાત કરશે ને, પહેલા તો આમ જોયે છે. જે રીતના સમજો કે આપણો આખો અરેબિયન સી છે આટલો મોટો, એની વચ્ચે એક ટાપુ હોય, એક આઈલેન્ડ હોય, કેટલો કે સમજો આ મંદિર જેટલો, બસ આટલો નાનો ટાપુ, અને એમાં તમે મનુષ્યને રાખો તો કોઈ બીજું આવે તો એને જગ્યા પણ ન મળે ને. એવા ઓલરેડી ઘણા બધા લોકો છે. એવી રીતના આ દ્વીપ સમુદ્ર તો એટલા મોટા છે, એટલા મોટા છે, એની સામે આપણો જંબુ દ્વીપ, આ પુષ્કર દ્વીપ, આ ધાતીખંડ બધા કેવા છે, એક દોટ જેવા છે, ખાલી એક દોટ જેટલા છે. એટલી નાની જગ્યામાં મનુષ્યને મૂક્યા, અને આ બાજુ શું કર્યું કે અસંખ્યા દ્વીપ સમુદ્ર કહેવાય બરાબર. પછી શું કર્યું, દ્વીપ સમુદ્ર કે મધ્ય મનુજ વિધિને સ્થાપે, મનુજ એટલે મનુષ્ય, વિધિ એટલે નેચર, સ્થાપે એટલે કે ત્યાં મૂક્યા. પછી શું કર્યું, બહાર વાત વલયે ઘેરે, કે કોઈ અલોક આકાશથી આવી ન જાય એના માટે શું કર્યું કે ત્રણ બાઉન્ડ્રીઝ બનાવી આખા લોકની આજુબાજુ. કેની બાઉન્ડ્રી? કે વાત વલયની બાઉન્ડ્રી. આ એક શું કહેવાય, ફિગરેટિવલી એક્સપ્લેન કરે છે ને કે ત્રણ વાત વલયની એટલી બાઉન્ડ્રીઝ બનાવી બધી બાજુ. પછી શું કર્યું, નીચે અસુરકુમાર રખે. આ પૃથ્વી છે ને, આપણે મધ્યલોકમાં રહીએ છીએ, આપણી નીચે નરક છે ખ્યાલ છે, પણ એ નરકની પહેલા ઉપર આજે પહેલી એક સાત ભૂમિ છે. એ સાત ભૂમિમાં સૌથી ઉપરની ભૂમિની ઉપર આપણે રહીએ છીએ, પણ એ ભૂમિની વચ્ચે અંદર ભવનવાસી દેવોના મહેલો છે, મોટા મોટા મહેલો હોય. એ મહેલ એટલે આપણી પૃથ્વી જેટલા મોટા મહેલો, ખ્યાલ આવે ને. અંદર એક વોઈડ છે, એ વોઈડની અંદર આપણી મહેલની રચના છે. એ મહેલની અંદર પર્વતો હોય, નદીઓ હોય, મંદિરો હોય, બધું જ હોય, ખ્યાલ આવે છે ને. તો એમાં ભવનવાસી દેવો રહે છે. એ ભવનવાસી દેવોમાં અને પાછા વ્યંતર દેવો પણ ત્યાં રહે છે. હવે વ્યંતર દેવોમાં ભૂત, પિશાચ આદિ આદિ એવા નામો છે ખાલી, એટલા એ નામથી કરવા જેવું નથી, એમનું ખાલી નામ એ જાતનું છે, પણ એ જાતની એમની જાતિઓ છે. એવી જ રીતે ભવનવાસી દેવોમાં પણ જાતિઓ છે જુદી જુદી. એમાં એક અસુરકુમાર જાતિ છે. એ અસુરકુમાર જાતિના દેવોને નીચે સ્થાપિત કર્યા, નીચે સ્થાપિત કરેલી આપણને ઉપર મનુષ્યને રાખ્યા અને નીચે એ લોકો રહે છે. તેના માટે એમ સમજો, ઇમેજિન કરો કે વિધિએ મનુષ્યની રક્ષા કરવા માટે એમને નીચે રાખ્યા. ખ્યાલ આવ્યું? આજુબાજુ દ્વીપ સમુદ્ર છે, બહાર એવી ત્રણ બાઉન્ડ્રી રાખી દીધી, નીચે દેવો રાખ્યા અને ઉપર શું રાખ્યું, ઉપર વૈમાનિક દેવો કો રખ, ઉપર વૈમાનિક દેવોને રાખ્યા. અને તો પણ શું થયું કે આ કાલરૂપી જે યોદ્ધા છે એ આ બધાને પાર કરીને પણ અંદર આવીને મનુષ્યનો એને ઘાત કર્યો. અને એના એનાથી કોણ બચ્યું કે ઇન્દ્ર, વિધાતા, ચક્રવર્તી, કોઈ પણ આ કાલથી બચ્યું નથી. ખ્યાલ આવે છે ને? ઇન્દ્રના આયુષ્ય કેટલા હોય ખબર છે? ચલો આપણા મનુષ્યના હમણાંના આયુષ્ય 100 હોય. ભરત ચક્રવર્તીનું આયુષ્ય? મનુષ્યમાં કોઈ ચક્રવર્તી હોય કે કોઈ મનુષ્યનું મેક્સિમમ આયુષ્ય કેટલું? કર્મભૂમિ 1 લાખ પૂર્વ, અને 1 પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ. એવા 1 કરોડ મલ્ટીપ્લાઈડ બાય 70,56,000 કરોડ, તો કેટલા વર્ષ થયા? એટલું લાંબુ મનુષ્યનું આયુષ્ય. અચ્છા, દેવોનું આયુષ્ય આપણા પલ્લે જે આપણે જોયું, એક પલ્લેમાં કેટલા વર્ષ? એક પલ્લેમાં અસંખ્ય અસંખ્ય વર્ષ આવે, એને આપણે આ કરોડો અને અબજોમાં ન ગણી શકીએ, એનાથી વધારે. એમ સમજો, એમ સમજો, આખી દિવાલ પર તમે 1000000 લખી નાખો અને જેટલા વર્ષ થાય એટલા પલ્લેના. ખ્યાલ આવે છે ને? એ પણ હજી કાઉન્ટેબલ છે, પણ એમ સમજો કે એટલા એટલા બધા વર્ષો પલ્લેના. અને ઇન્દ્રની આયુષ્ય કેટલું? સૌદર્મ ઇન્દ્રનું આયુષ્ય 2 સાગરો પણ. 2 સાગર, એક સાગરમાં કેટલા પલ્લ્યા? થોડા આવેલા મેથ્સના યુનિટ પણ ખ્યાલ હોવા જોઈએ. તો શું આપણને કેટલી મેગ્નેનિમિટી છે એ તો ખ્યાલમાં આવે? નહી તો હાઉ ડુ યુ રિલેટિવલી કમ્પેર? એક સાગરમાં 10 કોડા કોડી પલ્લ્યો. ગુરુદેવ તો ઘણી વાર કહે છે ને કે એક સાગરમાં 10 કોડા કોડી પલ્લ્યો. 10 કોડા કોડી એટલે 1:10^15, એટલા પલ્લ્ય. એક પલ્લ્યમાં આટલા બધા વર્ષ. તો એ ઇન્દ્રની આયુષ્ય કેટલી હશે? બોલો, આટલું લાંબુ આયુષ્ય હોય ને જયારે સ્વર્ગોનું ને નર્કોનું, તો અન્ય જાતિ વાળા અન્ય ધર્મ વાળા એમ જ માની લે કે બધા અમર છે, તો ક્યારે મરવાના જ નથી. પણ તોય એમનું આયુષ્ય પૂરું થાય છે કે નહીં? અને આયુષ્ય પૂરું થાય ત્યારે પેલી માળા કરમાવાની હોય. અને હવે એમને અવધિ જ્ઞાનમાં દેખાય કે જો નેક્સ્ટ બહુ મારે પીરિયડ્સમાં જવાનું, કેટલા દુઃખી થશે? ખ્યાલ આવે છે કે? જો અર્થ વાંચીએ આપણે. વિધિરૂપ મંત્રીને, વિધિ એટલે અગેન નેચર, કોઈક એવું રક્ષણ કરનાર છે એમ સમજો મનુષ્ય. તો વિધિરૂપ મંત્રીને, કોઈ રાજ્ય હોય ને એમાં રાજ્યમાં રાજકુમારી હોય તો એને પ્રોટેક્ટ કરવા માટે મંત્રીઓ બધી વ્યવસ્થા કરે ને, તે આ વિધિ એક મંત્રી છે. એને આપણે મનુષ્ય એટલા ડેલિકેટ છે રાજકુમારી જેવા, તો એને આપણું પ્રોટેક્શન માટે શું કર્યું? મનુષ્યો કી રક્ષા કે લીએ અનેક ઉપાય કિયે, તો ભી વહ ઉનકી રક્ષા નહીં કર સકા. ઉસને મનુષ્યો કો અંદર સે અસંખ્યા દ્વીપ સમુદ્ર કે કોટ કે બીચ મે રખા. સમોશરણ માં 9 કોટ હોય, 9 કોટ પછી ઓલી ગંડગુટી આવે. એવી રીતના વિધિ શું કર્યું કે આ દ્વીપ સમુદ્ર ને કોટ સમજો, વચમાં પેલા પર્વતો પણ આવે છે ને મોટા મોટા, તો બીચ મે રખા. ઓર ઉસકે બહાર 3 વાત વલય કા કોટ બનાકર રક્ષા કી, તથા ઉન વાત વલયો કો અનંત લોકાકાશ મે સ્થાપિત કિયા. બોલો, એ વાત વલય રૂપ આખા લોક ને ક્યાં મૂક્યું? કે અનંત લોકાકાશ ની વચમાં મૂક્યું. જેવી રીતના આપણે કોઈને અનએક્સેસિબલ બનાવવો હોય તો એમ સમુદ્ર ની વચમાં કોઈ જેલ બનાવીને મૂકી દઈએ ને ત્યાં, કે ભાઈ કોઈ ત્યાં પહોંચી ન શકે. એવી રીતના અલોકાકાશ માં તો ધર્મ અધર્મ દ્રવ્ય પણ નથી, એટલે જ્યાંથી કોઈ પાસ થઈ શકે નહીં. એવી રીતના એને વચમાં સુરક્ષિત મૂક્યા, તો પણ વાત લે કે કોણ બનાવ વાત લોકાકાશ ને સ્થાપિત કર્યા. દુષ્ટ પરિણામી નારકી જીવો કો અધોલોક ને રખા, તથા ઉર્ધ્વલોક ને દેવો કો સ્થાપિત કર્યા. સબકે બીચ મનુષ્ય કો રખા, તો ભી વે મરણ સે નહીં બચે. इससे निश्चित होता है कि मनुष्यों के पति विधाता अथवा चक्रवर्ती इंद्र आदि कोई भी मनुष्यों की रक्षा नहीं कर सकते. अपने बीजी रीते लीधु कि भाई चक्रवर्ती आदि नो पण आयुष्य नो नाश थाय छे. अहीं ऊंधी रीते छे कि आपणो नाश आपणी प्रोटेक्शन करनार कोण? कोई चक्रवर्ती के इंद्र आवीने आपणो प्रोटेक्शन करवानुं छे के कोई नथी करवानुं? यह काल अत्यंत अलंग्य है. अलंग्य है जिन्हें लांगी न शकाय, जिन्हें तमे हरावी न शको. तो काल केवो छे? अत्यंत अलंग्य है. अपने गुरुदेव श्री पण क्रमदश पर्याय में कहे छे ने भाई, जे पर्याय जे समय जे विधि थी जे निमित्त थी सनार छे, एज रीते एज काल में एज विधि थी एज निमित्त थी वस्तुए सिद्ध थाय छे. દ્વારકાની સ્ટોરી તો બહુ પોપ્યુલર છે ને, આપણને ખ્યાલ છે ને કે સમોચનમાં નેમિનાથ ભગવાને કીધું હતું ને 12 વર્ષ પછી દ્વારકા બળી ગયું. પછી કેવી રીતના બળશે પણ કીધું કે નહીં, કે દીપાયન મુનિ ને ગુસ્સો આવશે અને પેલી દારૂ ને કારણે બળી ગયું. તો જે સર્વજ્ઞ ભગવાન ને મોટા માનતા કે ક્રમબદ્ધ ને મોટા માનતા, એમણે બહુ મહેનત પણ કરી કે રોકવા માટે. શું મહેનત કરી? કે બધી દારૂ હતી બધી ફેંકી દીધી ઓલા ખૂણા ખાડામાં. દીપાયન મુનિ ને શું થયું? કે મારે નિમિત્તે આવું થશે, લાવ હું જોયો જાઉં, એમ કરી પોતે બી વયા ગયા. તો એ ઇવેન્ચ્યુઅલી શું કર્યું? ઇવેન્ચ્યુઅલી તો એ જ બધું એ નિમિત્ત બન્યું છે ને, કે ઓલી દારૂ ત્યાં પડી પડી વધારે ચડી, વધારે એ તીવ્ર થઈ ગયું. દ્વિપાયન મુનિ ત્યાં આવ્યા, એક ઓલો અધિક મહિનો ભૂલી ગયા અને ત્યાં આવ્યા. વળી એમણે પાણી સમજીને એ જ પીધી, સોરી આ કુમારોએ પાણી સમજીને એ દારૂ પીધી અને આ દ્વિપાયન મુનિ નો મજાક ઉડાવ્યો અને એમને ગુસ્સો આવ્યો અને મળ્યું. ખ્યાલ આવે છે? એટલે જે વિધિથી કાર્ય થાય છે એ જ વિધિથી થાય. બોલો, હવે જયારે આટલા બધા આટલા મોટા જે શલાકા પુરુષ આદિ હોય એમનું પણ આ રીતનું પતન થાય છે, આ રીતનો કાળનો પ્રભાવ એમના પર પણ પડે છે, તો આપણી શું વિચાર? ખ્યાલ આવે છે? આપણું મૃત્યુ જ્યાં જે રીતે થવાનું છે તો નિશ્ચિત છે કે નહીં? તો નિશ્ચિત છે. તો હવે કાળ કેટલો બચ્યો એને કઈ વસ્તુમાં આપણે સ્પેન્ડ કરીએ? આપણી પાસે ખિસ્સામાં 100 રૂપિયા જ બાકી હોય અને સપોઝ દુકાળ આવવાનો હોય, ખ્યાલ આવે છે કે નહીં? તો એ પૈસાને આપણે સાચવીને રાખીએ કે નહીં? અને કઈ વસ્તુમાં સ્પેન્ડ કરીએ? એનાથી પિક્ચર જોવા જઈએ કે એનાથી ભાઈ જે હવે દુકાળ આવ્યો, ખાવા પીવાની વસ્તુ જરા સાચવીને રાખીએ કે નહીં આપણે? એનાથી તો આપણી પાસે જે લિમિટેડ ટાઈમ હોય એનાથી આપણે શું કરવું હવે? ચાલો વિચાર કરવા યોગ્ય વસ્તુ છે. ચાલો ફાવાત છે. અનેક ઉપાય કરને પરવી કાલ સે કોઈ નહીં બચ શકા. મનુષ્ય કો નિર્બળ સમજ, મનુષ્ય આમે નિર્બળ જ છે પણ તોય એને નિર્બળ સમજીને ઉસકી રક્ષા કે લીએ વિધિરૂપ મંત્રીને અનેક ઉપાય કિયે. ઉપરી દિશા મેં રક્ષા દેવો સે કી, અધોલોક મેં નારકીઓ સે નારકીઓ કો રખા, બહાર તીન વાત વલયો કા કોર્ટ બનાયા ઔર ભીતર અસંખ્યા દ્વીપ સમુદ્ર કો કોર્ટ બનાયા, પરંતુ ઉસકી રક્ષા નહીં હો સકી. કાલ અલંગ્ય હૈ, ઉસે રોકા નહીં જા સકતા. ઇસલિયે શરીર કી રક્ષા કો છોડકર ધર્મ કી રક્ષા કરના ચાહીએ. ખ્યાલ આવે? મનુષ્યની રક્ષા એટલે કે આ મનુષ્ય ભવની રક્ષા, બાકી આત્માની તો રક્ષા શું કરવી? એ તો સ્વયં રક્ષિત છે. ચાલણ અસ્તિત્વ ગુણને કારણે આત્મા કેવો છે? કે સ્વયં રક્ષિત છે, એનો ક્યારે નાશ થતો જ નથી. કાલથી પણ એના પર પ્રભાવ નથી, અનાદિ અનંત પદાર્થ. તો રક્ષા કોની કરવાની હતી? કે આ શરીરની. એટલે આ શરીરની એટલે કે આ પર્યાય. પણ હવે એ પણ ન થયું તો આ શરીરને રક્ષા કરવાનું છોડીને પોતાના ધર્મની રક્ષા કરો. યદ્યપિ આત્મા અવિનાશી હૈ, પરંતુ દેહ કે પ્રતિ સ્નેહ કે કારણ નયા નયા શરીર ધારણ કરતા. આ શરીર પ્રત્યે મોહ છે તો વારંવાર નવું નવું શરીર ધારણ કરે છે. એટલે ઉતે જન્મયા મરા કહેતે. આ ઉપચારની ભાષા છે કે આત્માનો જન્મ થયો અથવા મનુષ્યનો જન્મ થયો. બાકી તો કે આત્મા ક્યારે જન્મતો નથી, ક્યારે મરતો નથી. નિશ્ચય નહીં તો યહ જીવ ન જન્મતા હૈ ન મરતા હૈ. ऐसा अपना अविनाशी स्वरूप जानकर देहादि के प्रति स्नेह या राग छोड़ने से नया शरीर धारण नहीं करना पड़ता, यही मुक्ति का उपाय है. विधि एज अ नेचर केवी है खबर? अपने कर्म की व्यवस्था पण केवी है? जे वस्तु की आप इच्छा तीव्र करिए अने जो अपनी पास जो पुण्य नु बैलेंस हो मिली जाए. सपोज आपने हमारा પાણી બહુ ગમે છે, સ્વિમિંગ આદિ કરવું ગમે છે અને એટલું પુણ્ય કદાચ હોય કે તિર્યંશ બની જઈએ તો બની જઈએ. ખ્યાલ આવે છે? એટલું પણ પુણ્ય ના હોય કે તિર્યંશ બનીએ અને નરકમાં જવાનું તો વસ્તુ જુદી છે. પણ જો પુણ્ય એટલું હોય, જો નિદાન કોને કહેવાય, પુણ્ય આપણી પાસે વધારે અને ફળ ઓછી વસ્તુની ઈચ્છા કરી એ પણ બહુ તીવ્ર ઈચ્છા કરી તો ઓલું પુણ્ય સંક્રમિત થઈને ઓછામાં ઉદયમાં આવી જાય, એને નિદાન કહેવાય. ખ્યાલ આવે છે કે નહીં? કોઈ મુનિરાજ હોય, પોતાના આત્માના આનંદમાં ઝૂલતા હોય અને એને કેટલું એ શુભ ભાવમાં બી પુણ્ય કેટલું જમા કર્યું હોય, દેવ તો થાય જ વૈમાનિક દેવ, પણ એમાં જો એમણે નિદાન બંધ કર્યો કોઈ રાજાને જોઈને, ત્યારે આની વિભૂતિ તો જબરજસ્ત, મારે આવું જોઈએ, તો એમને એ બધું પુણ્ય ઘટીને આવો ભાવ મળે એને નિદાનનો ઉદય હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો અહીંયા આપણને શું કહે છે કે આપણે ઓછા ફળની આશા, શરીરરૂપી ફળની આશા કરવા કરતા જે આત્માના સુખની આશા કરીએ તો એમાં ફળ મોટું મળે છે. નહી તો ફળ આપણે પુરુષાર્થ મોટો કર્યો હોય અને ઈચ્છા નાની વસ્તુની કરીએ તો બધું પુણ્ય ઘટી જાય. તો મુક્તિનો ઉપાય શું છે? જે દેહ કે પ્રતિ સ્નેહ, આ દેહ મારો પોઈન્ટ એ હતો, મને ફરીથી આવે કે આપણે આ દેહને પ્રત્યે એટલું મમત્વ છે કે વારંવાર આ મારું આ સારું હોવું જોઈએ, આમ હોવું જોઈએ, તેમ હોવું જોઈએ. હવે આટલું મમત્વ કરીએ તો વિધિની પણ એ જ વ્યવસ્થા છે ને કે ભાઈ તને દેહ પ્રત્યે મમત્વ છે તો જા નેક્સ્ટ ભાવ, નેક્સ્ટ ભાવ, નેક્સ્ટ ભાવ. ખ્યાલ આવે? શરીરથી રહીત ક્યારે થઈએ? જેને બહુ આપણે પ્રેમથી જતન કરી રાખ્યું હોય એનાથી છૂટીએ ક્યારે? છૂટીએ જ નહીં. એવી રીતના આપણા ભાવ ક્યારે છૂટતા જ નહીં. તો આ દેહ પ્રતિ સ્નેહનો ત્યાગ કરીને પોતાના આત્મા પ્રતિ જે સ્નેહ કરે છે એને નેચરલી જ આગળ જઈને શરીર મળતું નથી, કેમ કે ઓટોમેટિકલી આત્મામાં લીન થાય છે. શ્રીમદજી કહે છે ને કે બે ભાગ છે, એક આત્માનો ભાગ છે અને એક આ શરીરનો ભાગ છે. જે શરીરના ભાગને સીંચે છે તેનો આત્માનો ભાગ સુકાઈ જાય છે, અને જે આત્માના ભાગને સીંચે છે એને આના પ્રતિ મમત્વ જ નથી, તો ધીરે ધીરે શરીર મળતું જ અને મોક્ષ પ્રાપ્ત થાય છે. ચાલો આગળની ગાથા જોઈએ. જો એ જ અર્થમાં હવે આગળ કહે છે, કાળ છે અધિક બલવાન કોઈ નહીં. હવે એમાં એક ઉદાહરણ આપીને સમજાવો. જો આયુ કી સ્થિતિ પૂર્ણ હોને પર કાલ પ્રાણ લેને કા ઉદ્યમ કરતા હૈ તબ ઉસસે બચને કા બચને મેં કોણ સમર્થ હૈ? યહ બાત આગામી છંદ મેં કહેતે હૈ. જ્યારે આપણી આયુ પૂરી થવાની હોય અને ત્યારે અગેન ફિગર એટલે કોઈ કાળ આવતું નથી આયુ લેવા માટે. આ તો દેહ ને શરીર, દેહ ને આત્મા જુદા પડી જાય છે, આત્મા ગમન કરીને નવા સ્થાને વયો જાય અને ત્યાં જઈને તરત વિધિન એક કે બે કે ત્રણ સમયમાં એનું અથવા મેક્સિમમ ચાર સમય ત્યાં જઈને નવો ભાવ ધારણ કરી દે છે. કાળ કોઈ વસ્તુ નથી જે આવે ને પ્રાણ હરણ કરી લે, આ તો ખાલી એક રૂપક રીતે ઉદાહરણ રીતે સમજાય છે. જો આપણે ગાતા હોય છે દુષ્ટ રાહુ કા ઠોર જ્ઞાત નહીં દેહ રહિત અર પાપ મલિન સહસ્ર કિરણ રૂપી કર દે કર વ્યાપક હૈ ત્રિભુવન સી આહા ખેદ હૈ યહ રવિ રાહુ દ્વારા ગ્રસિત કિયા જાતા કાલ પ્રાપ્ત હોને પર વિજય કોણ સુભટ રક્ષા કરતા. જો અર્થ નિશ્ચય છે આયુ કે પૂર્ણ હોને પર કાલ એટલે કે મૃત્યુ કો આને સે કોણ બલવાન રોક સકતા હૈ યા રક્ષા કર સકતા હૈ, અર્થાત કોઈ ભી રક્ષા નહીં કર સકતા. યહ બડે કષ્ટ કી બાત હૈ જિસ સમય સંપૂર્ણ જગત કે પદાર્થો કો અપની હજારો કિરણો સે પ્રકાશિત કરને મેં સમર્થ સૂર્ય કો ભી નવ ગ્રહો મેં દુષ્ટ રાહુ ગ્રહણ કે સમય જપ લેતા હૈ તો ઉસે ટાલને મેં કોણ સમર્થ હૈ. જો આ એક હિન્દુ માઇકોલોજી ની સ્ટોરી છે, થોડી સ્ટોરી જોઈએ તો આ ખબર પડશે કે શું છે. તમને કદાચ ખ્યાલ હશે બહુ પહેલા એક સમુદ્ર મંથન થયું એવું એ લોકો માને છે. એમાં એક બાજુ દેવોએ અને એક બાજુ રાક્ષસોએ એવી એક દોરી બાંધી અને આ શેષ નાગ ને આમ તેમ ખેંચીને પછી એમણે સમુદ્ર મંથન કર્યું. સમુદ્ર મંથન એટલે જેવી રીતે આપણે છાશ વલોવીએ ને એવી રીતના વલોવે તો અંદર થી માખણ નીકળે. તમે મલાઈ વાળું દહીં હોય, મલાઈ વાળું દૂધ ને મેળવી દો તો દહીં બને, અને એને વલોવો તો પછી માખણ નીકળે, એ માખણ માંથી ઘી બને. તો જેવી રીતના માખણ ઉપર આવે છે એવી રીતના જયારે એ લોકોએ સમુદ્ર ને મંથન કર્યું તો એમાંથી અમૃત ઉપર આવ્યું એવું લોકો માને. હવે એ અમૃત ને ડિસ્ટ્રીબ્યુટ કરવાનો વારો આવ્યો તો જે વિષ્ણુ હતા એમણે એક ટ્રીક કરી. શું ટ્રીક કરી? એક બાજુ બધા દેવોને બેસાડી દીધા અને એક બાજુ બધા અસુરોને બેસાડો એટલે રાક્ષસોને બેસાડી દીધા, અને પોતે મોહિની કરીને એક દેવીના રૂપમાં આવ્યા અને બધાને અમૃત પીવડાવવા લાગ્યા. હવે એમની ટ્રીક શું હતી? કે પહેલા હું દેવોને આપીશ અને ત્યાં જ પૂરું કરી નાખીશ એટલે આ લોકોને મળે નહીં, રાક્ષસોને મળે નહીં. પણ એમાં એક સુવર્ણ ભાનુ કરીને એક રાક્ષસ હતો, આઈ થિંક સુવર્ણ ભાનુ, એને શું ચીટિંગ કરી કે અહીંયાથી આ ગ્રુપમાં આવીને ચૂપચાપ બેસી ગયા. ક્યાં બેઠા? કે એક બાજુ સૂર્યદેવ હતા, એક બાજુ ચંદ્રદેવ હતા, એની વચમાં જઈને બેસી ગયા અને પોતે પણ ઓલી લાઈનમાં બેસી ગયા કે જે ઓલું અમૃત આપતા હતો પોતે પી. હવે બાય ધ ટાઈમ બધાને ખબર પડી, એમાં ખબર કોને પડી? કે સૂર્ય અને ચંદ્રને ખબર પડી પહેલા. તો એમણે જઈને મોહિનીને એટલે વિષ્ણુને કમ્પ્લેન કરી દીધી કે આ તો આને ચીટિંગ કરી છે એમ કરીને. હવે બાય ધ ટાઈમ એમને ખબર પડી ત્યાં સુધી એને થોડું અમૃત પી લીધું ઓલરેડી, એટલે પોતે કેવા થઈ ગયા? અમર થઈ ગયા. પણ સામે વિષ્ણુને ખૂબ ગુસ્સો આવ્યો તો એને શું કર્યું કે સુદર્શન ચક્ર ફેંકી દીધું. એ સુદર્શન ચક્રથી સુવર્ણ ભાનુનું શું થયું? એનું ગળું કપાયું, મોઢું છૂટું થયું, શરીર છૂટું પડ્યું. પણ પોતે તો અમર થઈ ગયા છે તો મરે કેવી રીતના? તો હવે ઇટરનલી જીવતા રહેશે. પણ કેવી રીતના? કે એક મોઢું જુદું અને શરીર જુદું, ખ્યાલ આવે? હવે જે મોઢાનો ભાગ છે એને રાહુ કહેવાય છે અને જે શરીરનો ભાગ છે એને કેતુ કહેવાય છે. અને એક સ્ટોરીમાં એક હિડન મેસેજ એવો હતો કે આ બધું થયું એની પહેલા જ એ સુવર્ણ ભાનુને બ્રહ્મા તરફથી વરદાન હતું કે ભાઈ તું અનંતકાળ સુધી જીવી અને આવી રીતના પ્રદક્ષિણા કરીને એટલે આકાશમાં આવી રીતના ગ્રહોની જેમ પ્રદક્ષિણા કરીને મનુષ્યના જીવન પર પ્રભાવ પાડશે. એટલે શું થયું કે હવે આ બે જે છૂટા પડી ગયા હવે એનું કરવું શું? તો એમને ગ્રહો બનાવી દીધા. આ બધું આ ઇમેજિનરી સ્ટોરી છે, ખ્યાલ આવ્યો કે નહીં? તો એવી રીતના હવે આકાશમાં 9 ગ્રહ છે, એમાંથી 2 ગ્રહ છે રાહુ અને કેતુ, અને આમ એ અદ્રશ્ય ગ્રહો છે. પણ એમનું મનુષ્ય જીવન પર ઘણો ઇમ્પેક્ટ હોવાથી જે બધું એસ્ટ્રોલોજી ને બધું કરે ને એમાં એનું બહુ મહત્વ છે. એની એ સ્ટોરી જુદી. હવે એ રાહુ ને કેતુ શું કરે છે? કે રાહુ અને કેતુ એને હજી પણ પેલા સૂર્ય અને ચંદ્ર પર બહુ વેર છે, કેમ કે એને એને એની સિક્રેટ લીક કરી નાખી દીધી હતી. એટલે એવરી નાવ એન્ડ ધેન એ સૂર્ય જઈને અરે એ રાહુ જઈને સૂર્યને ગળી લે છે પોતાની અંદર. રાહુ પેલું મોઢું વાળું છે ને તો ગળી લે છે, પણ એને બોડી તો છે નહીં એટલે ગળે તો શું થાય? નીકળી જાય છે પાછું, ખ્યાલ આવે છે કે નહીં? પણ જેટલી વાર સુધી ગળેલું રહે છે ત્યાં સુધી સૂર્યગ્રહણ થાય છે એવું એ લોકો માને છે. એટલે સૂર્યગ્રહણ કોને કારણે થાય છે? કે જયારે રાહુ જઈને સૂર્યને ગળી લે ત્યારે સૂર્યગ્રહણ થાય છે. તો જો હવે અહીંયા શું કહે છે, આ સ્ટોરી થઈ જો જે પ્રકાર સંપૂર્ણ જગત કે પદાર્થ કો અપની હજારો કિરણો સે પ્રકાશિત કરને મેં સમર્થ સૂર્ય. સૂર્ય કેવો છે? કે એની હજારો કિરણો છે અને હજારો કિરણોથી શું કરે છે? આખા જગતને પ્રકાશિત કરે છે. પણ આવો મહાસમર્થ સૂર્ય છે એને પણ જયારે એનો ટાઈમ થાય ત્યારે રાહુ શું કરે છે? ગળી ગયો. જો સમર્થ સૂર્ય કો ભી નવ ગ્રહો મેં દુષ્ટ રાહુ. રાહુ કેવો છે? દુષ્ટ છે. એનું બાય નેચર જ દુષ્ટ છે. તો દુષ્ટ રાહુ ગ્રહણ કે સમય ગ્રસ્ત લેતા હે. ગ્રસ્ત એટલે એને ગળી ગઈ છે. ઓર ઉસે ચાલને મેં કોઈ સમર્થ નહીં હૈ. એ અદ્રશ્ય એવો ગ્રહ છે કે આવીને એના ટાઈમે સૂર્યને ગળી લે છે, તો ત્યારે એને કોણ રોકી શકે? સૂર્ય જેવો મહાન પ્રતાપવંત પદાર્થ પણ એને રોકી શકતો નથી અને એનામાં અંધારું કરી દે છે. ઉસી પ્રકાર, આ તો ઉદાહરણ કહ્યું, ખ્યાલ આવે ને? જો ઉદાહરણ તેના માટે આપવામાં આવે કે જે પોપ્યુલર સ્ટોરીઝ હોય એની સાથે કોરિલેટ કરવા માટે. ડઝન્ટ મીન ધ સ્ટોરીઝ રાઈટ, પણ ત્યારે આવી વાતો ચાલતી હોય, સામે ઓડિયન્સ પણ એવું બેઠું હોય કે જેને આવી જ બધી વાતો સાંભળી હોય, એટલે એને સમજાવવા માટે આવું ઉદાહરણ આપવામાં આવે છે. તો એને શું કર્યું કે ઉસી પ્રકાર આયુ કા અંત સમય પાકર કાલ રૂપી રાહુ જીવ રૂપી સૂર્ય કો ગ્રસ્ત લેતા હૈ. જયારે આયુ પૂરું થાય ત્યારે કાલ જીવને ગ્રસી લે છે. જીસ પ્રકાર સૂર્ય સહસ્ત્ર કિરણો સે યુક્ત હૈ, ઉસી પ્રકાર જીવ અનંત જ્યોતિ અનંત પ્રકાશ રૂપ જ્ઞાન સે યુક્ત હૈ. અને તો પણ કાલ આવે ત્યારે એ જ્ઞાન બિડાઈ જાય છે કે નહીં? આયુ પૂરું થાય તો જ્ઞાન બિડાઈ જાય છે, મૃત્યુ થાય છે, નવા ભાવમાં જાય છે. અહીંયાનું બધું ભૂલીને હવે ત્યાં નવી બધી સ્મૃતિઓ કાયમ કરશે કે નહીં? એનું થોડું એક્સપ્લેનેશન જે આપણે જોઈએ, રાહુ ઓર કાલ દોનો કા સ્થાન અજ્ઞાન છે. જો રાહુ પણ અદ્રશ્ય ગ્રહ છે અને કાલ કેવો છે એ પણ પૂજગલની જેમ દેખાતો નથી, રૂપી પદાર્થ નથી, એ પણ અમૂર્તિક છે, એટલે એને અદ્રશ્ય છે. કાલ કી દશા તો સભી પ્રત્યક્ષ જાણતે હૈ, આપણે જોઈએ છીએ ને કાળ એટલે. તથા રાહુ કા કોઈ વાર નિશ્ચિત નહીં, રાહુ ક્યારે આવીને સૂર્યને ગ્રહણ કરશે એનું કોઈ નિશ્ચિત નથી. પણ કાળમાં તો કેવું છે, દિવસ કલાક ઘડી આવી બધું ફિક્સ છે. કાળ તો શરીર રહિત અમૂર્તિક હે, રાહુ તો અતનુ. રાહુને બી અતનુ કહેવાય છે, કેમકે ખાલી મોડું છે, શરીર નથી. એ છે એ લોકો ઘણું બધું કહે છે. જીવો કો ગ્રસને કે કારણ કાલ કો પાપી કહા જાતા હૈ. જયારે મૃત્યુ થઈ જાય તો કાળ નિમિત્ત પામીને એને ઉપચારથી પાપી કહેવામાં આવે, જો પાપી કાળને કારણે મૃત્યુ થયું. તથા જો પાપી હૈ વો મલિન હૈ, રાહુ કો ભી પાપ ગ્રહ કહા જાતા હૈ, શ્યામ વર્ણ કા હોને સે ઉસકી તુલના ભી કાળ કી હૈ. આમાં રાહુનું ઉદાહરણ કેમ આપ્યું એ બધું વર્ણન કરે છે. પણ વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી? કે ભાઈ જયારે જીવનું આયુષ્ય પૂરું થનાર છે ત્યારે એક કાળ એવો પ્રતાપવંત વસ્તુ છે કે આવા અનંત જ્ઞાન રૂપી જીવને પણ એ ગ્રસી લે છે અને જીવને અનંત નેક્સ્ટ ભાવમાં જેવું કરે છે. એટલે આયુ એ અજંપનીય છે, આગળ આવ્યું ને, એને પાર કરી શકાતું નથી. માટે જેટલો ટાઈમ હોય એને આપણે પ્રયોજનભૂત કાર્યમાં લગાવીને પોતાનું કાર્ય કરી લેવા જેવું છે. આ ચાર પાંચ દસ એક ગાથાઓ કહીને પછી છેલ્લે સમરી કરશે કે ભાઈ આ આપણે જોયું કે કાળ એટલે જે ટાઈમ છે મનુષ્યની ક્ષણભંગુરતા છે, માટે ધર્મમાં જીવે લાગવું જોઈએ. ઇવેન્ચ્યુઅલી એ જ પ્રયોજનને કાળ છે. ચાલ વિનવાણી પૂછે. હે જનવાણી ભારતી તોરી જપો દિન રે, જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ છે. જા વાણી કે જ્ઞાન સે દૂજે લોકાયો, સો વાણી મસ્તક ધમો સદા કે તુમ. બોલો જીનવાણી માતા.